कारबिन्दुसंयोक्तम् नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरु मंगलं मंगलं वेतराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ રવિવાર તારીખ 19 એપ્રિલ 2015 શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 725 વવાણિયા કારતક વદ બીજ રવિવાર 1953 જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણી રત્નતુલ્ય કહ્યું છે તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતા તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણી રત્નથી પરમ મહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે. અને જો દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો એક ફૂટી બદામની કિંમતનું નથી એમ નિસંદેહ દેખાય છે. ન્યાયાધીશ તારસીભાઈ ઉપરનો આ પત્ર છે. 3 લીટીનો પત્ર છે. કૃપાળુ દેવે આ પત્રની અંદર માનવ દેહનું અમૂલ્યપણું એ વિશે ટૂંકમાં વાત કરી છે. મોક્ષમાળાના પાઠમાં એમણે જણાવ્યું, બહુ પુણ્ય કેરા પુંજથી. માનવ દેહ એ કેટલા કેટલા પુણ્યના ઢગલે ઢગલા થયા હોય ત્યારે જીવને પ્રાપ્ત થાય છે. એની ઘણી દુર્લભતા છે. ઉત્તરાધીન સૂત્રની અંદર પ્રભુ મહાવીરે 4 દુર્લભતાઓ કહી જીવની. એમાં મનુષ્યપણું, સદબોધની પ્રાપ્તિ, એમાં શ્રદ્ધા થવી અને તદનુસાર સંયમનું પ્રવર્તન થવું, આ 4 દુર્લભતા કીધી. એ ઉત્તરોત્તર દુર્લભ છે. અનંત પરિભ્રમણની અંદર અનંત જન્મ મરણ થાય, અનંત પ્રકારના દેહ ધારણ કરવા પડે, પણ એમાં સૌથી વિશેષતા એ મનુષ્ય દેહની છે. જ્ઞાનીઓએ એને ચિંતામણી રત્નતુલ્ય કહ્યું છે. રત્નનો એક પ્રકાર ચિંતામણી રત્ન હોય છે, એ જેની પાસે હોય એ જેવી ચિંતવન કરે તેવી પ્રકારની ફળની એને પ્રાપ્તિ થાય છે. આ ચિંતામણી રત્નની એક અલભ્ય સિદ્ધિ છે. એ જળ હોવા છતાં, ચિંતામણી રત્ન જળ છે, છતાં એનો પ્રભાવ, એનું અચિંત્ય સામર્થ્ય એ પ્રકારનું છે કે જે એની માલિકી ધરાવતા હોય અને એ રત્નને હાથમાં રાખીને પોતે જે પ્રકારનું ચિંતવન કરે તે પ્રકારના ઈચ્છિત ફળની, ઈપ્સિત ફળની પ્રાપ્તિ આપે એવી એ રત્નની શક્તિ છે. તો એ કહે છે, એવું આ મનુષ્ય દેહ છે એ ચિંતામણી રત્ન જેવો છે. આ મનુષ્ય દેહ ધારણ કર્યા પછી એ મનુષ્ય દેહ ધારણ કરનાર આત્મા, એનો સ્વામી, એનો માલિક, એ જે પ્રકારનું ચિંતવન કરે તે પ્રકારની ઉપલબ્ધિ એને થઈ શકવા યોગ્ય છે. વ્યવહાર જગતની અંદર કહે છે કે કાળા માથાનો માનવી શું ન કરી શકે. બેહદ પુરુષાર્થ છે, અચિંત્ય એનું સામર્થ્ય છે. આ જગતની અંદર મનુષ્ય ધારે તે કરી શકે એમ છે. અને જે કંઈ જગતની અંદર પૌદ્ગલિક સિદ્ધિ છે એ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ માનવીએ કરી છે. તમામ પૂદગલ પદાર્થનું જ્ઞાન મેળવી અને એ પૂદગલની શક્તિનું સંયોજન કરીને અદ્ભુત આશ્ચર્યોનું સર્જન જો કોઈએ કર્યું હોય તો તે માનવીએ કર્યું છે. અને દિન પ્રતિદિન હજુ માનવી પોતાની જે બુદ્ધિમત્તા છે, પોતાની જે સમજ છે, પોતાની અંદર જે સામર્થ્ય છે, એવા એવા કામો કરે કે જે સામાન્ય રીતે એ હાથ પગની શક્તિથી નથી થતા, પણ એ માનવીની એ જે સમજ અને બુદ્ધિ છે, પ્રજ્ઞા છે, એનાથી થાય છે. અને બીજી કોઈ યોનિ હોય માનવીથી વધારે સશક્ત, વધારે બળવાન, વધારે સંપૂર્ણ, તો પણ જગતની અંદર કોઈ સિદ્ધિ માનવી સિવાયના કોઈ બીજા દેહની અંદર પ્રાપ્ત થતી નથી. તો એવું મનુષ્ય દેહનું તો પ્રત્યક્ષ જણાય તેવું છે. કૃપાળુ દેવે ઉપદેશ છાયામાં લખ્યું છે કે પહાડો તોડીને અંદર બોગદા બનાવી અને રેલની રચના, એટલે આજથી 150 વર્ષ પહેલા, એ કેટલું આશ્ચર્ય હશે કે એ માનવીએ કર્યું છે. અને માનવી આ બધું કરી શકે છે. આજના કાળમાં તો અંતરિક્ષ સુધી પહોંચવાની વાત છે. એક 25-50 વર્ષની અંદર તો આ બધી સિદ્ધિઓ ક્યાંની ક્યાંય નીકળી જાય છે. તો આ તાકાત, એ મનુષ્યપણું જે એને પ્રાપ્ત થયું છે એને કારણે છે. પછી કહ્યું છે કે વિશેષ વિચારતા, આ સામાન્ય વિચાર કરો તો મનુષ્યની આ તાકાત છે. જે કામ મનુષ્ય કરી શકે છે એ મનુષ્ય ઇતર સૃષ્ટિમાં શક્ય નથી, પણ વિશેષ વિચારતા તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણી રત્નથી પરમ મહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે. કૃપાળુદેવ આગળ વિચારવાનું કહે છે કે આ જે કંઈ ભૌતિક શક્તિથી વિચારીએ છીએ માનવીની, એ ભૌતિક શક્તિથી વિચારતા તો અતિ મહાન, મહાત્મ્યવાન અને મૂલ્યવાન છે. જો વિશેષ વિચારવામાં આવે તો, જો વિશેષ વિચારવામાં આવે કે આ મનુષ્યપણાની અંદર રહેલી ચૈતન્ય શક્તિ છે, ચેતના છે, આત્મિક શક્તિ છે, અસ્તિત્વ છે, જો એના આધાર ઉપર આ માનવી કંઈ કરવા ધારે, જો એને કેન્દ્રમાં રાખીને પોતાના વીર્યને ફોરવે, સંયમનું પ્રવર્તન કરે, તો એની કઈ શક્તિ છે? તો એની શક્તિ તો કે છે કે એક સમયમાં પણ એ આ ચિંતામણી રત્ન તુલ્યથી પણ અધિક મહાત્મ્યવાન છે. એક સમયની અંદર જીવ અનંત કોટી કર્મનો, કર્મની ક્રોડોનો નાશ કરી શકે, ક્ષય કરી શકે. એક સમયનું જ્ઞાન, એક સમયનું ધ્યાન એને અનંત પરિભ્રમણનું સાટું વાળી દે. એક સમયની અંદરનો એનો શુદ્ધ ઉપયોગ એને કૈવલ્ય દશા પ્રાપ્ત કરી શકવાની સામર્થ્ય ધરાવે છે. એની પોતાની જે અસ્તિત્વની તાકાત છે, એનું જે નિહિત સામર્થ્ય છે, એ કેટલું પ્રબળ છે કે એના ઉપયોગમાં એ કેન્દ્રિત થાય અને એક જ સમય. બહુ સૂક્ષ્મ માપ છે, આપણી કલ્પનામાં આવતું નથી. આપણે આપણી શક્તિનો ઉપયોગ પણ એ સમયની શક્તિને જોઈ શકતા નથી. એ ઉપયોગથી આપણો ઉપયોગ એ તો અત્યારે વ્યવહારિક કાળમાં કોઈની કલાકમાં, કોઈના દિવસોમાં, કોઈને મહિનાઓમાં આપણો ઉપયોગ ચાલે છે. સમય સમયે પલટાતો ઉપયોગ, બદલાતો ઉપયોગ, પરિવર્તિત થતો ઉપયોગ અને એનું સામર્થ્ય અને એની તાકાત એ આપણા લક્ષમાં પણ આવતી નથી. પણ જો જ્ઞાની કે છે કે આ મનુષ્ય પોતાના આ અસ્તિત્વ ઉપર સ્થિર થાય, કેન્દ્રિત થાય, પોતાના એક જ્ઞાન ગુણને પકડી લે, તો એ જ્ઞાનનો એક સમય એનો જે ઉપયોગ છે, એ જ્ઞાન દશા પણ એને તીવ્ર જ્ઞાન દશા, કૈવલ્ય જ્ઞાન ઉપજાવી શકે છે. એક સમયનું એનું ધ્યાન અનંત કર્મની ક્રોડોને બાળીને ભસ્મ કરી શકે એમ છે. એના પરિભ્રમણના કારણો સમાપ્ત થઈ શકે છે. કેટલી સમય કેટલો જોઈએ, એમાં કાળ કેટલો જોઈએ? જ્ઞાની કે છે એક જ સમય, જાગૃતિનો એક જ સમય, ઉપયોગનો એક જ સમય, અસ્તિત્વની જાગૃતિનો એક જ સમય બસ. જેટલો કાળ પરિભ્રમણમાં કાઢવામાં આવે, એટલો કાળ સામે પરિભ્રમણની નિવૃત્તિમાં જાય નહીં. એ નિવૃત્તિ તો એક સમયમાં થઈ શકે છે. આવી અદ્ભુત શક્તિ એ અસ્તિત્વની મનુષ્યપણામાં રહેલી છે. જ્યારે એને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય તે સમયે રહેલો છે. આટલું મનુષ્ય દેહનું મહત્વ કે છે કે ચિંતામણી રત્નથી, ચિંતામણી રત્નમાં તો ચિંતવવું પડે અને જે પોતાનું કલ્યાણ, પોતાનું હિત, પોતાનું મંગલ એ ચિંતવે, એ જેટલી એની બુદ્ધિ શક્તિ હોય એટલું ચિંતવે, એથી વધારે કંઈ ચિંતવી શકે નહીં. એટલે એને પ્રાપ્ત થાય તો જે પ્રાપ્ત થાય એ મર્યાદિત જ રહેશે, સીમિત જ રહેશે. પરંતુ એ ચિંતામણી રત્નથી પણ પરમ, એટલે અચિંત્ય ચિંતામણી ધર્મ છે, એ અચિંત્ય ચિંતામણી છે. એ અચિંત્ય ચિંતામણી છે કે જો એક સમય એ ધર્મની અંદર ઉપયોગ મૂકે તો એ હિત એણે પોતે ચિંતવ્યું ન હોય, પોતાની કલ્પનામાં પણ ન હોય, પોતાની ધારણામાં પણ ન હોય, એવું જબરજસ્ત કલ્યાણનું કારણ એનો આ એક સમય બની શકે છે. જ્યારે એ પોતાના જ્ઞાન ગુણ સાથે, પોતાની ધ્યાનની પર્યાયની અંદર જ્યારે તદાકાર થાય છે, એકરૂપ થાય છે, ત્યારે આ મનુષ્ય દેહની તાકાત આ છે કે સમય માત્રમાં પણ કૈવલ્ય પ્રગટાવે, સમય માત્રમાં પણ સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરે. એટલું અચિંત્ય મહાત્મ્યવાન પરમ મહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે. આટલું મનુષ્ય દેહનું યથાર્થપણું કહ્યું છે. મનુષ્ય દેહ એ સંસારના પરિભ્રમણની એક પર્યાય છે, પર્યાય છે, છતાં પણ સમગ્ર પરિભ્રમણની અંદર આ એક અવસર આવે છે, આ એક તક ઊભી થાય છે કે એ જો એ સમયે એ પોતાના અસ્તિત્વને લક્ષમાં રાખીને આ પર્યાયનો ઉપયોગ કરે, માનવ દેહનો ઉપયોગ કરે, મનુષ્યપણાની એની જે અંતર્નિહિત સાંયોગિક શક્તિ છે એ સાંયોગિક શક્તિનો જે બરોબર ઉપયોગ કરે અને પોતાના અસ્તિત્વને એના આધાર ઉપર એ જો સિદ્ધ કરવા લાગે તો એ સિદ્ધત્વને પ્રાપ્ત કરી શકે છે. એક સમયનો એનો પુરુષાર્થ સિદ્ધત્વની પ્રાપ્તિ કરાવી શકે છે. અનેક ઉપસર્ગના ઉદાહરણો આપણે જોઈએ અને એ ઉદાહરણની અંદર એમને પછી એ મૃગાવતીનું ઉદાહરણ હોય, ગજ સુકુમારનું હોય, જે કોઈ વિચારતા પામી ગયા, અનંત જીવો એક ક્ષણની અંદર પામી જાય છે, પોતાના સ્વરૂપને પામે છે. એક બાજુ એનો અનંતો ભૂતકાળ પરિભ્રમણનો છે, કર્મબંધનો છે, અજ્ઞાનનો છે, મિથ્યાત્વનો છે. કર્મબંધની એ સમયની પહેલી સમયની પર્યાય કર્મબંધની સતત ચાલુ છે. જીવ સમયે સમયે અનંત કર્મનો વ્યવસાય છે, એક એ સમય ચાલુ જ છે. જે સમયે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે એના પૂર્વ સમયની અંદર એ અવસ્થા ચાલુ જ છે. જીવ સમયે સમયે અનંત કર્મ ઉપાર્જન કર્યા જ કરે છે, એનો વ્યવસાય છે, બાંધછોડ ચાલુ જ કરે છે. પરંતુ એ એક સમયની અંદર એને ઉપયોગની ધારાને સ્થિર કરી, પોતાની જ્ઞાન ધારાને સ્થિર કરી અને પોતાની ધ્યાન પર્યાયને સમગ્ર જગતથી પોતાનું લક્ષ્ય હટાવીને ઉપયોગને એને પોતાના જ્ઞાનમાં તદાકાર કર્યો તો એની અંદર એ કેટલું સામર્થ્ય પ્રાપ્ત કરે છે, તો સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે, કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. પરિભ્રમણના હેતુઓ ટળી જાય છે, પરિભ્રમણના હેતુઓ કારણો ટળી જાય છે, તમામ કર્મોનો ક્ષય થાય છે. કોઈ પણ કર્મ ત્યારે ત્યાં રહી શકતું નથી. આ એક સમયની એની તાકાત. એ કહે છે કે જો આ વિચારીએ તો એ તો પરમ મહાત્મ્યવાન છે. તો વિચાર કરો કે ભલે પરિભ્રમણ રહ્યું પણ પરિભ્રમણને કાપનાર કોઈ અવસ્થા છે, પરિભ્રમણને તોડનાર કોઈ અવસ્થા છે અને એ અવસ્થા મનુષ્ય પર્યાય છે, મુખ્ય મનુષ્ય પર્યાય છે. પછી એના સાંયોગિક સૂત્રો છે, આર્યદેશ, ઉત્તમ કુળ, તંદુરસ્ત શરીર, આની અંદર આજીવિકાનું સુખ, લાંબુ આયુષ્ય, આ અનેક પ્રકારના નાના નાના પ્રાથમિક જેને કહીએ એવા એના બીજા પર્યાયો, સહવર્તી પર્યાયો છે કે જે એને મુખ્ય મનુષ્યપણાની સાથે જ એનું મૂલ્ય છે. લાંબુ આયુષ્ય તો કાચબાનું હોય, ડેડકાનું હોય, શું કરવું છે? સશક્ત હાથી પણ છે, બળદિયા પણ છે, શું કરવું છે? તો અનેક રીતે જોઈએ તો બીજી પર્યાયની અંદર આ બધામાં શ્રેષ્ઠતા છે, અતુલ બળ છે સિંહ પર્યાયમાં. પરંતુ વિચાર કરો કે એક મનુષ્યપણું અને એની સાથે આ બધું જો જડાય, જોડાય, એને આર્ય દેશ, એને સત્પુરુષનો યોગ, એને વિતરાગ માર્ગ, એને આ પ્રકારનો સદબોધની પ્રાપ્તિ, આ જો થાય અને દરેક વખતે એ પોતે પોતાના મનુષ્યપણાનો આધાર લઈને પોતાના અસ્તિત્વ સાથે એ મળેલી પર્યાયને સંયોજન કરે, એનું ગોઠવે, એની અંદર એનો ઉપયોગ કરે, સાંસારિક કામમાં નહીં પણ પારમાર્થિક હેતુ અર્થે, તો એ બધી ભેગી થતા કેવું અદ્ભુત ચમત્કાર થાય છે, કેવી અદ્ભુત ચમત્કૃતિ થાય છે. અનંત પરિભ્રમણને તોડીને ક્ષણ માત્રમાં એક જીવ મુક્ત થાય છે, મોક્ષગામી થાય છે. અરે એ જ પરિભ્રમણ કરનારો જીવ છે, છતાં પણ આ એક પરિબળ એને પ્રાપ્ત થયું છે અને પરિબળના આસપાસ એને બધા જ એના જે ઉપલબ્ધિઓ છે, બીજી પર્યાયો છે, પુણ્યની પ્રકૃતિઓ છે, એ બધાનું સંયોજન કરીને એ કઈ સ્થિતિ પ્રાપ્ત કરે છે? તો સિદ્ધત્વની પ્રાપ્ત કરે છે, કૈવલ્ય દશા પ્રાપ્ત કરે છે, પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત કરે છે, સર્વજ્ઞતા પ્રાપ્ત કરે છે, સિદ્ધત્વ પ્રાપ્ત થાય છે. અને આ પ્રાપ્ત થવા માટેની એક જ અવસ્થા એનો મનુષ્ય દેહ, મનુષ્યપણું. અને મનુષ્યપણની સાથે સાંયોગિક જે બધા અવસરો છે તે આ એક એટલી બધી કહે છે કે એ મહામૂલ્યવાન છે, પરમ મહાત્મ્યવાન છે, પરમ મૂલ્યવાન છે. પણ આ બધું પ્રાપ્ત થાય, આ બધા સંયોગો મળે, મનુષ્યપણું પણ મળે, આર્ય દેશ પણ મળે, ઉચ્ચ ગોત્ર પણ મળે, સારું શરીર મળે, દીર્ઘ આયુષ્ય મળે અને આજીવિકાની સવલત મળી જાય, બધું જ મળે, પણ જો દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો એક ફૂટી બદામની કિંમતનું નથી એમ નિસંદેહ જણાય છે. આખા જગતના લોકોને બોધ મળે છે કે ઉત્તમમાં ઉત્તમ પરિભ્રમણની અવસ્થામાં ઉત્તમમાં ઉત્તમ એક અવસર પ્રાપ્ત થાય, એક જ પ્રાપ્ત થાય છે મનુષ્યપણાનો. અને એ જો દેહાર્થમાં વ્યતીત થાય, દેહ અને દેહની ઇન્દ્રિયોના સુખની અંદર ક્ષણિક સુખ છે, ક્ષણભંગુર સુખ છે, લોભામણું છે, આકર્ષે એવું છે, લાલચવાળું છે, અને સતત એની અંદર અને એ સુખની એક એક કાંઈ કાયમ ટકતું નથી. એની મોટામાં મોટી મુશ્કેલી એ છે કે સુખ ભોગવાય ત્યારે એના પરિણામની અંદર સંતુષ્ટિ નહીં પણ અતૃપ્તિનો એક જબરજસ્ત અસર મૂકી જાય, એટલે જીવ એમાં ને એમાં એમાં ને એમાં એમાં ને મારી એ ક્યારેય એને એ સુખમાં પૂર્ણતા પ્રાપ્ત થાય નહીં. ઇન્દ્રિયોના હજાર પ્રકારના સુખો હજાર રીતે જીવ ભોગવે તો પણ સંતુષ્ટિ પ્રાપ્ત ન થાય, એ તો આગમાં ઈંધન નાખવા જેવું થાય. ઇન્દ્રિયોના સુખને, ઇન્દ્રિયોના ભોગને શાંત કરવાનો, પૂર્ણપણે ભોગવી લેવાનો જે જે જીવોએ પ્રયત્ન કર્યો છે તે તમામ પ્રકારના જીવોનો અનુભવ એમ છે કે જેમ જેમ તેમ તે મેળવે છે તેમ તેમ એ અધિક ને અધિક એની વાસના, એની તૃષ્ણા વધારે તીવ્ર થાય છે, વધારે બળતી થાય છે. જેમ જેમ ઉંમર જાય છે એમ પણ વાસના ઘટતી નથી. આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ ન વટળે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા ન વટળે. બહાર ગમે તે દેખાતો હોય પણ અંતરની અંદર ઇન્દ્રિય સુખની અભરખા વધતી જણાય છે. એક એક ઇન્દ્રિયોના સુખ અનંતવાર ભોગવવા છતાં, ખૂબ સારી રીતે એને ભોગવી લીધું છતાં આની ક્યારેય તૃપ્તિ નથી, આની એક નિશાની છે. એટલે જ્ઞાનીઓ કહે છે કે આગની અંદર તમે ઈંધન નાખવાથી આગ ક્યારે શમતી નથી, એમ ઇન્દ્રિયોના વિષય સુખની ભૂખ એને તૃપ્ત કરવાથી, એને ભોગવવાથી, એને માણવાથી એ કદી શાંત થઈ શકતી નથી. અતૃપ્તિ આ એનો એક મૂળભૂત ગુણ છે, અતૃપ્તિ સદા સદૈવ. અને એની અંદર આ માનવી જન્મથી માંડીને મૃત્યુ સુધી આ જ પ્રયત્નમાં રહે, આ લઉં તે લઉં, આમ કરું તેમ કરું, આમ સુખ માણી લઉં આમ સુખ માણી લઉં, એકને એક પદાર્થ એને ભોગવો હોય, એકને એક પદાર્થ અનંતવાર ભોગવો હોય, એક ઇન્દ્રિયનું સુખ કોઈ પણ દાખલા તરીકે લઈ લેવું, એ ગમે એટલી વાર ભોગવું હોય તો પણ જીવની અંદર રહેલું કૃપાળુ દેવે કહ્યું, ભોગવતા ઉત્સુક પરિણામ થયા વિના રહે નહીં. ઉત્સુક પરિણામ થાય, ઉત્સુક પરિણામ એટલે શું કે એને વાત હવે જરાક વધારે આવી રીતે ભોગવીએ તો, આવી રીતે ભોગવીએ તો, આવી રીતે ભોગવીએ તો. એક શાક આપણને ભાવતું હોય, એ શાક આપણે કેટલી વાર ખાધું હોય, કેટલી વાર, છતાં જ્યારે જ્યારે એ વાનગી ઉપર આપણી જ્યારે ઈચ્છા વાસના જાગે ત્યારે એમ થાય કે હવે આમની આમ કરીએ તો, એમાં જરાક આમ નાખીએ તો, એમાંથી ને એમાંથી ને વધારે ને વધારે સુખ જ લેવું છે. જે ભોગની જે પ્રવૃત્તિ છે, દરેક પ્રવૃત્તિની અંદર અનંતવાર ભોગવવા છતાં એ ભોગનું ક્યારે એમ ન થાય કે આ વાત પૂરી થઈ ગઈ મારા માટે, મેં તો આને અનંતવાર ભોગવી લીધી, વાસના ઊભી જ છે, એ ઊભી છે, એવી ઊભી છે એના ઉત્સુક પરિણામ. ઉત્સુક પરિણામ એટલે હું આમ કરું, તેમ કરું, આ રીત કરું, તે રીત કરું, આ સાધનથી, આ પ્રયોગથી. આ ચાયલા જ કરે છે, જીવની છેતરામણું કરે છે, જીવની વાસના તૃપ્ત થતી નથી. અતૃપ્તિનો એનો મંત્ર ત્યાં ત્યાં ઉભો જ છે. કોઈ પણ વિષય લઈ લ્યો, ઇન્દ્રિયોનો કોઈ પણ વિષય અને કોઈ પણ પ્રકાર લઈ લ્યો, જ્ઞાનીઓ કહે છે આ અમે અનુભવથી તમને કહીએ છીએ કે ગમે તે હશે ક્યારેય કોઈથી ધરવ નહીં થાય. એટલે ઉદાહરણ તો એમ આપ્યું છે કે એ ઈંધનનું કામ કરે છે, ભોગ છે એ ઈંધનનું કામ કરે છે, એ આપણી ઇન્દ્રિયોની વાસનાને શાંત કરી શકવાની શક્તિ ભોગમાં નથી. વૈરાગ્ય સિવાય બીજો કોઈ માર્ગ નથી. તો કે છે કે દેહાર્થમાં આ મનુષ્ય પણ વ્યતીત કર્યું અને લગભગ સામાન્ય રીતે ગણતા બહુધન લોકોનું આયુષ્ય આમાં જ પૂરું થાય છે. દેહ અને દેહની પાંચ ઇન્દ્રિયો, એના વિષયો અને મનના કષાયો, બસ જીવનભર સુધી, મરે ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી આની તૃપ્તિ માટે જ એનો પ્રયત્ન હોય છે. હણી લેવું છે ને માણી લેવું છે ને અહીંયા જવું છે ને ત્યાં જવું છે ને આટલું બાકી છે ને હવે તો આટલું કરતા જાય ને હવે તો સારા દિવસો આવ્યા છે ને છોકરાઓ અનુકૂળ છે ને અહીંયા જાય. ભડભડિયો એનો કોઈ દી શાંત ન થાય. એ મરવા પડ્યા હોય, છેલ્લી અવસ્થામાં હોય તો પણ આ એની અભરખા છે ને, એ અભરખા હજી કંઈ કે હજાવું, હા હા જે આવીએ એમાં શું. બસ આ ઇન્દ્રિયોના ભોગ ક્યારેય કદી શાંત થતા નથી. વાંચીએ કે એ આગમાં ઈંધન જેવું છે પણ ક્યારેય આપણને એ ઈંધન જણાતું નથી કે નખાય નહીં. આ અગ્નિમાં ઘીનો ડબ્બો નખાય નહીં, આમાં પેટ્રોલ ન નખાય, આમાં કેરોસીન ન નખાય. પાણી સિવાય, વૈરાગ્યના જળ સિવાય આ આગ શાંત થઈ શકશે નહીં. આ ઇન્દ્રિયોનો અગ્નિ સતત સળગતો છે. જેમ અખંડ દીવો હોય ને એમ અંદર આ ઇન્દ્રિયોની વાસનાનો દીવો અખંડ છે. એમાં તેલ પૂરમાતું. દેહાર્થમાં જો આ મનુષ્ય પણ વ્યતીત થયું અને આમ જ થાય છે, બધું ડાપણ, બધો વિચાર, બધી ડાઈ ડાઈ વાતો, એ કેટલી, થોડો સમય પૂરતી. પાછી જ્યારે એ ઇન્દ્રિયોના વિષયનો ભોગની વાત આવે એટલે પાછું એમાં જ રત થાય. આ જગતના જીવોનો જ્ઞાનીઓને અનુભવ છે. એટલે કે છે કે જો દેહાર્થમાં જ તે મનુષ્ય પણ વ્યતીત થયું, જો તારું આમને આમ પસાર થઈ ગયું તો તે એક ફૂટી બદામની પણ કિંમતનું નથી. આ મનુષ્ય ભાવની કોઈ કિંમત નથી, ફૂટી બદામ જેટલી પણ નથી. મહા મહેનતે તું પાર આવ્યો છો આની અંદર. અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવતા આવતા તું અહીં આવ્યો છો. જ્ઞાનીઓએ શાસ્ત્રમાં કહ્યું છે કે ઇન્દ્રિય સુખની અંદર આખું જીવન ગાળવામાં આવે છે, એ ત્રસપણું છોડી એ ગુમાવે છે, પોતાનું ત્રસપણું ગુમાવે છે અને પાછું એકેન્દ્રિયમાં પ્રવેશ કરે છે. ઇન્દ્રિય સુખનો ભોગી એ મનુષ્યપણાનું આયુષ્ય પૂરું થાય એટલે પોતાનું ત્રસપણું ગુમાવે છે. આ કેટલી જબરજસ્ત લોસ છે. ત્રસપણું ગુમાવ્યું, ત્રસપણાની અંદર હજી એને આશા હતી. એ બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, આ બધી અવસ્થા હતી, એ બધું ગુમાવે છે અને એક ઇન્દ્રિયમાં એનો પ્રવેશ થાય છે. ઇન્દ્રિયોના સુખ ખાતર જે આખું જીવન વ્યતીત કરે છે અને એક ઇન્દ્રિયમાં ગયા પછી શાસ્ત્રકાર કહે છે કે હજારો યુગો સુધી એક ઇન્દ્રિયમાંથી બહાર આવવું કઠિન છે. એ કર્મચેતના છે, એમાં એનું કંઈ અસ્તિત્વ કામ આવતું નથી. એ માટીમાં ગયો, પાણીમાં ગયો, વાયુમાં ગયો, અગ્નિમાં ગયો કે વનસ્પતિમાં ગયો. ઝાડને પણ હજાર વર્ષનું આયુષ્ય હોય તો ઊભા ઊભા એ એમને એમ સહન કરવું પડે છે. એ ટાઢ તડકા, એ અગ્નિ લાગે, બળે, ઉપરથી બળે, નીચેથી બળે, વચમાંથી બળે, એમાંથી ગાડીઓ પસાર થઈ જાય તો પાછી નવી કુંપળ ફૂટતી હોય પણ એ ભોગવતું હોય છે. એ વનસ્પતિ કાયના જીવો, એના દુઃખ એની કર્મચેતના છે. આ કર્મચેતના, કર્મફળ ચેતના એ વચ્ચેની તિર્યંચની અવસ્થા છે અને પંચેન્દ્રિય છે એ અસંગની. પણ જ્ઞાન ચેતના તો કેવળ મનુષ્યનો હોય, ફળ ભોગવે અને પોતે પોતાના સ્વરૂપમાં જતો જાય. આવી અદ્ભુત વ્યવસ્થા જ્ઞાનીઓએ શાસ્ત્રોની અંદર કીધી છે કે બીજું કઈ નહીં, આ મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને ઇન્દ્રિય સુખ અને ઇન્દ્રિયની એની આડપંપાળની અંદર તારું જીવન વ્યતીત થશે તો તું ત્રસપણું ગુમાવીશ, એક ઇન્દ્રિયમાં ચાલ્યો જઈશ. અને યાદ રાખે, એક ઇન્દ્રિયમાં ગયેલો જીવ અનંત યુગો સુધી એ ફરી વ્યવહાર રાશિમાં આવી શકતો નથી, એને ત્રસપણું પ્રાપ્ત થતું નથી. એટલી સ્થિતિ દુઃખદ છે અને કાળ અનંતો છે. અનંત કાળ એમાં પછી ના ઇલાજે એને ભોગવવું જ પડે છે, અને એમાં બીજું ભોગવવામાં એની પાસે કોઈ બીજો માર્ગ જ નથી. એક ઇન્દ્રિયપણું લગભગ મૂઢ છે, મૂઢ અવસ્થા છે ચેતનાની, એટલે એને કર્મ ફળ કીધું છે. જેમ કર્મનો ઉદય થાય એમ નાચતો હોય, અને આવા અનંતતા એ વરી એની અંદર કોઈ જોગાનું જોગે ક્યાંકી દુઃખની અંદર ભીસાતો ભીસાતો ક્યાંક કોક સાતા પરિણામ કરી લેતો હશે તો એમાંથી પાછો બહાર આવે છે. પંથ ઘણો લાંબો છે, ઘણો લાંબો છે. કેટલો પંથ કાપીને હું ને તમે આપણે અહીંયા મનુષ્યપણામાં આવ્યા છીએ. આપણને લક્ષમાં નથી, પણ જ્ઞાનીને લક્ષમાં છે. જ્ઞાની જ્યારે કોઈ મનુષ્ય યોનિના જીવને જીવે છે એટલે એની કરુણાનો કોઈ પાર નથી. એટલા માટે એને એમ થયું કે અરે રે, આ જીવ કેટલા કાળ આ ભયમો છે, સ્થાવરની અંદર એકિન્દ્રિયપણામાં, અને એમાંથી આવ્યો છે. અને પછી પછી તો એની પ્રગતિ થતાં થતાં પંચેન્દ્રિય સંગણી થયો છે, મોકો આવી ગયો છે. આની અંદર જો એ કદાચ ધારે તો એક સમયની અંદર એ પોતાના પરિભ્રમણને સમાપ્ત કરી અને સિદ્ધત્વને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે એવા અવસરની અંદર આ જીવ પહોંચ્યો છે. એટલે કહ્યું કે અચિંત્ય છે, નહીં એનું વિચારી પણ નહીં શકાય, એનું મૂલ્ય એનું મહાત્મ્ય એ કે છે. પણ આવું મનુષ્યપણું દેહાર્થમાં વ્યતીત થયું, પાંચ ઇન્દ્રિયોના વિષયોની અંદર, બસ આજે આ ખાધું, આજે આ કર્યું, અને મનના કસાયો ક્રોધ માન માયા લોભ, મારું માન થયું, મારું આમ થયું, મારે આ જોઈશે, આવાની અંદર આખું જીવન પસાર થઈ જાય મનુષ્યપણું. આવું અલભ્ય પ્રાપ્ત થયું, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, એમાંથી એક ફેરો ટળે નહીં, એટલું પણ પાછું પુણ્ય ઉપાર્જન થાય નહીં, અને પુણ્ય બધું વયું જાય, તરસપણું ગુમાવીને પાછો ચાલ્યો જાય મૂઢપણામાં, કેટલું દુઃખદ છે જ્ઞાનીઓ. એટલા માટે આવી શબ્દ કે ફૂટી બદામની કિંમત નથી. આપણે બોલીએ ત્યારે આપણને વ્યર્થ થાય છે કે જ્યારે આપણે તુચ્છ કેવું હોય, સાવ તુચ્છ, ત્યારે કંઈક એક તુચ્છ ખોટી ખોટી બદામ જેટલી પણ કિંમત નથી. એ આપણે ત્યારે શબ્દ પ્રયોગ કહીએ છીએ ત્યારે આપણે એ કહેવું છે કે જેનું કોઈ મૂલ્ય નથી, ધિકાર છે એને. એ વાત ત્યાં મૂકે છે. એમ આ કૃપાળુ દેવનો શબ્દ નિસંદેહ દેખાય છે. આ વાત અમે કહીએ છીએ નિસંદેહ છે, આમાં શંકા કરવા જેવું નથી. આ જ્ઞાનીઓની અનુભવ વાણી છે. 726 વવાણિયા કર્તક વદ અમાસ, શુક્રવાર 1953. ઓમ સર્વજ્ઞાય નમઃ. દેહનું અને પ્રારબ્ધદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ કે જેનું ભરણ પોષણ કરવાનો સંબંધ છૂટે તેવો ન હોય, અર્થાત આગારવાસ પર્યંત જેનું ભરણ પોષણ કરવું ઘટતું હોય, તેનું ભરણ પોષણ માત્ર મળતું હોય તો તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે તથા પુરુષાર્થ કરે. લીમડીના કેશવજી નથુભાઈ ઉપર લખાયેલો આ પત્ર છે. લખે કોઈ કે સાહેબ, અમારા આ ભાગ્યની અંદર કુટુંબ અને એનું પોષણ આવ્યું છે, આ શરીર અને શરીર સાથે કુટુંબીજન અમારા છે દેહ સંબંધી, એનું ભરણ પોષણ કરવાનો સંબંધ છૂટે એવો નથી, હું જ એની અંદર કેન્દ્રમાં છું, આ સંબંધ મારાથી છોડી શકાય એમ નથી. એટલે કે એ છૂટે તેવો ન હોય એવો સંબંધ છે કે મારે આર્થિક પ્રવૃત્તિ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. દેહનું અને દેહ સંબંધી કુટુંબી એનું ભરણ પોષણ કરવાનું મારી પાસે છૂટી ન શકાય એવી અવસ્થામાં હું છું. કયો તો હમણાં બધું મૂકી દઈએ, પણ સાહેબ મૂકાય એમ નથી. અને આને માટે એક સરસ શબ્દ પ્રયોગ કર્યો છે કે આગારવાસ પર્યંત જેનું ભરણ પોષણ કરવું ઘટતું હોય, આગારવાસ એટલે ગ્રહસ્થી જો ત્યાં સુધી જો એ સર્વસંગ પરિત્યાગ કરે તો એની કોઈ જવાબદારી રહેતી નથી. કારણ કે જેણે સંસારની પર્યાયનો ત્યાગ કર્યો છે એને એની સંસારની જવાબદારીઓ આપોઆપ જાય છે. એનું લેણું દેણું બધું ગયું ભેગું. એક કંપનીનું વિલય કર્યો તો પછી એની અંદર એનું બેલેન્સ શીટ સહિત ઇન ટોટો તો એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ બધી જ ગઈ. એમ એણે આગારવાસ છોડ્યો એટલે આગારવાસની સાથે એના અધિકાર. પછી એમ કે મારી જવાબદારી પૂરી થઈ અને મકાન ઉપર મારો અધિકાર, એવું ખરું? ટોટલ ઇન ટોટો આગારવાસ પર્યંત જ જવાબદારી છે. એટલે કે ગમે તેવી જવાબદારી હોય પણ જો આગારવાસ છોડી દો, તમે ગ્રહસ્થી પણ છોડી દો, સંસારનો ત્યાગ કરો તો કોઈ જવાબદારી રહેતી નથી. કાયદો પણ કોઈ જવાબદારીનું તમારા ઉપર લાદી શકતો નથી, એવો આપણો બંધારણીય કાયદો છે. સંન્યાસી છો ત્યાં સુધી, સંન્યાસ નથી લીધો, સંસારનો પર્યાયમાં છો ત્યાં સુધી આ બધું લાગુ પડે છે. વંશ એ જો છોડી દીધો તો એની જવાબદારી એના અધિકાર બધું જ એક સાથે સમાપ્ત થાય છે. આગારવાસ પર્યંત જેનું ભરણ પોષણ કરવું ઘટતું હોય, ઘટતું એટલા માટે કે આ નૈતિક જવાબદારી છે. જો તે દીક્ષા નથી લીધી, જો સર્વસંગ પરિત્યાગ નથી કર્યો તો તારી જવાબદારી છે, તો તને તે ઘટે છે આ નૈતિકતાના આધાર ઉપર. ઓલ મોરલ એથિક્સ, ધર્મ એ છે એથિક્સ ઉપર છે, મોરાલિટી ઉપર છે, ઇન્ટેગ્રિટી ઉપર છે, ઓનેસ્ટી ઉપર છે. કે જે તું છોડ્યું નથી, તું ગૃહ સંસારમાં છો તો પછી કુટુંબના પાલનની જવાબદારી તારી છે, ભરણ પોષણ કરવું ઘટે. અને આવું ઘટતું હોય, તેનું ભરણ પોષણ માત્ર મળતું હોય, અને સાહેબ સ્થિતિ તો એવી થઈ છે કે વધારે પ્રકારનું હવે હું આ પ્રકારનું ધાર્મિક જીવન પરમાર્થિક પ્રવૃત્તિ કરું છું તો હવે માત્ર બે છેડા માંડ ભેગા થાય છે, કાંઈ બીજું વિશેષ બચત નથી, બીજી વિશેષ કોઈ સપનાઓ પૂરા થઈ શકે એમ નથી. ભરણ પોષણ માત્ર મળતું હોય તો તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે કે આવી સ્થિતિની અંદર હું આગારવાસમાં છું, ભરણ પોષણ કરવું ઘટે પણ માત્ર ભરણ પોષણ હોય તો એ આગળ ન વધે. શેષ એનો સમય, એની શક્તિ, એનું સામર્થ્ય, એની બુદ્ધિમત્તા, એની આયોજન શક્તિ શેમાં લાગે? આત્મહિતમાં. જો જ્ઞાનીઓએ આ પ્રાયોરિટીનો માર્ગ આપ્યો છે કે તું સંસારમાં છો અને આવી ફરજથી જોડાયેલો છો ત્યારે પણ ફરજની મર્યાદા સમજી લેજે કે માત્ર ભરણ પોષણ મળતું હોય તો તેમાં સંતોષ પામીને કે બરોબર છે મારે જે કરવાનું હતું એટલું મળી રહે છે, તો મુમુક્ષુ જીવ આત્મહિતનો વિચાર કરે તથા પુરુષાર્થ કરે. સંજોગોનું, સ્થિતિનું, પરિસ્થિતિનું નામ લઈને એ પરમાર્થના પુરુષાર્થથી પાછો ન હટે. દેહ અને દેહ સંબંધી કુટુંબના મહાત્મ્ય આદિ અર્થે પરિગ્રહ આદિની પરિણામ પૂર્વક સ્મૃતિ પણ ન થવા દે, કેમ કે તે પરિગ્રહ આદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવા છે કે આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે. રેડ સિગ્નલ આપે છે, ચેતવણી આપે છે. આ જ્ઞાની પુરુષ કહે છે કે જોજે, માત્ર ભરણ પોષણ મળતું હોય તો ત્યાં અટકી જજે અને આત્મહિતનો વિચાર કરે અને પુરુષાર્થ કરે. એની અંદર પછી પાછું પોતે આગળ વિચારધારા લગાવે કે ભરણ પોષણ પછી કુટુંબનું આપણું મહત્વ થાય એટલા માટે જરા, અને પરિગ્રહ એની પરિણામપૂર્વક સ્મૃતિ કરે કે આટલું તો જોઈએ ને, આ ઘરનું ઘર થવું જોઈએ, આટલું ફર્નિચર જોઈએ, આટલું એની અંદર આપણી સુખ સગવડની સાધનો જોઈએ, આવું સ્ટેટસ જોઈએ, સોશિયલ સ્ટેટસ શું, કુટુંબમાં આબરૂ શું, સમાજની અંદર ઇજ્જત શું, 50 પ્રકારના આવા વિકલ્પો આવ્યા કરે. ભરણ પોષણ ઉપરાંત, ભરણ પોષણનો પ્રશ્ન નથી, ભરણ પોષણ મળતું હોય તો તેમાં સંતુષ્ટ માની લે, પણ પછીની વાત છે એક્સટેન્શન. એ એક્સટેન્શન એવું છે કે દેહ સંબંધી તથા દેહના કુટુંબ સંબંધી, એટલે પોતાના દેહનું પણ મહાત્મ્ય કે મારે પણ આવી પ્રકારના કપડાં જોઈએ, ક્યાંક બહાર ગયા હોય તો કંઈક સારી ચીજ જોઈએ, પોતાનું પણ ખરું અને પોતાના કુટુંબીજનોનું પણ ખરું. આટલા આભૂષણ જોઈએ, આપણું સ્ટેટસ શું? જુઓ, પરિગ્રહની પરિણામપૂર્વકની સ્મૃતિ કર્યા કરે. હવે એને ભરણ પોષણ મળી રહે છે પણ એમાં સંતોષ નથી, એ ભરણ પોષણથી આગળ ચાલે છે. આગળ ચાલે છે એટલે સાંસારિક ભોગની ઈચ્છાઓ છે જે હવે એ આગળ આવીને ઊભી રહી ગઈ છે. અને પછી તો ઉપર કહ્યું તેમ આ અનએન્ડિંગ છે. સંસારની અંદર જેટલી સમસ્યાનો વિચાર કરશો, જેટલા પ્રકારના આવા પરિગ્રહ આદિનો અને કુટુંબના મહાત્મ્યનો વિચાર કરશો, તે ઓલવેઝ લાગશે કે આપણે અંબાણી કરતાં ઓછા છીએ. હજી એટલું તો નથી, ભરત ચક્રવર્તી કરતાં આપણું ઓછું છે. આ રાઈગ જ કરશે, અનએન્ડિંગ છે, અંત વિનાના પ્રશ્નો છે. આ જોઈએ છે, તે જોઈએ છે, આ જોઈએ, તે જોઈએ, આ હોય તો સારું, આ હોય તો વધારે સારું, ચાલે, કશું ખોટું નથી. પણ જ્ઞાની કે છે એનું વિજ્ઞાન સમજી લેજે. મનોવિજ્ઞાન શું છે? એનું મનોવિજ્ઞાન એ છે કે આ બધા પ્રશ્નો કાલ્પનિક છે અને અનએન્ડિંગ છે, એટલે કે ક્યારેય એની પૂર્તિ થવી સંભવિત નથી. એટલે તું જેમ જેમ વિચાર કરીશ એમ આગળ ને આગળ ખેંચાઈશ. જેમ ઓલું ગધેડું હોય એને દોડાવવું હોય, દોડાવવું એટલે લાકડી એના વગર રાખે અને લાકડીની આગળ ગાજર બાંધે. એ ગાજર બાંધે એટલે ઓલાને ગાજર દેખાય એટલે ગધેડું ખૂબ દોડે ગાજરને પકડવા. પણ એ ગાજર તો એના ઉપર બાંધેલી લાકડીમાં છે, એટલે એટલું ગાજર એટલું દૂર જતું જાય અને ગધેડું જોરથી દોડતું જાય. આવી પ્રકારનો જીવ સંસારના લાલચ અને લોભની અંદર, પ્રલોભનની અંદર એ દોડતો જ જાય, એ ક્યારેય એ ગધેડું ગાજરને ખાઈ શકવાનું નથી. એ દોડતું જ જાય, કેટલું ગાજર દૂર જ છે એનાથી, જેટલું એના મોઢાથી દૂર છે, કેમ કે લાકડી એના ઉપર જ બાંધેલી છે. એટલે એ દોડે એટલે લાકડી પણ આગળ ને આગળ, ગાજર એટલું ને એટલું આગળ. એમ આ બધી ઈચ્છાઓ, તૃષ્ણાઓ, વાસનાઓ જેટલી જેટલી મળતી જાય તો પણ ત્યાં એને ક્યારેય કોઈ એવો અવસર નહીં આવે કે જેનો મેળ થાય. પ્રશ્ન એ થાય છે કે પરિણામપૂર્વક સ્મૃતિ ન થવા દે. જ્ઞાની આટલું સખત પ્રમાણમાં કહે છે એનું કારણ શું? તો જ્ઞાની કહે છે કે કેમ કે કારણ સમજી લે કે પરિગ્રહ આદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવા છે, એકવાર પરિગ્રહ ઉપર આપણો જીવ ગયો, એકવાર કંઈક ભેગું કરવા ઉપર થયું, રોજનું ખાય છે, ભરણ પોષણ થાય છે એ વાત પૂરી થઈ ગઈ. પણ એકવાર જરા પરિગ્રહ ઉપર દ્રષ્ટિ ગઈ તો કે આ કાર્ય એવું છે કે આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે. મેટર ઇઝ ઓવર. એકવાર તું લાઈનમાં ચડી ગયો, એકવાર એની અંદર ભમાઈ ગયો, ભ્રમણામાં આવી ગયો, પછી તથાકથિત ઇજ્જત, તથાકથિત તમારું સ્ટેટસ જેને આપણે કહીએ છીએ તે, અને દેહ અને કુટુંબ સંબંધી આ બધા મહાત્મ્ય કે આપણું ઇમ્પોર્ટન્સ, આપણું મહાત્મ્ય, આપણું સમાજમાં કોઈ સ્થાન વગેરે, કૃપાળુ દેવે સૌભાગભાઈને આ બાબતથી બચાવ્યા છે કે ઇજ્જતને બધું કાલ્પનિક છે. તમે આ બધું કરો તો એ રહેવાની હોય તો રહેશે, નહીં રહેવાની હોય તો નહીં. તમે એકવાર વિચાર કાઢી નાખો એનો. બહુ સખત આ નિર્ણય હતો. મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો જીવને આ પરિગ્રહના મહાત્મ્યનો જે વિચાર છે ને, એની આપણા ઉપર પકડ કેટલી છે એ ક્યારેક ટેસ્ટિંગ કરીએ ને તો ખબર પડે. ટેસ્ટિંગ કરી તો ખબર પડે કે મને 50,000 રૂપિયા મળે છે જો હું આટલું આ ધર્મને હમણાં પ્રવૃત્તિ થોડીક બાંધછોડ કરી અને જરાક આમાં વયો જાઉ તો આપણને આટલા ચાન્સ મળે છે. ત્યારે આ નિર્ણય લેવાનો કે મારી આત્મહિતની પ્રવૃત્તિને મારે રાખવી છે કે આ પરિગ્રહના મહાત્મ્યને પકડવું છે. અને આવા જીવનની અંદર ટર્નિંગ પોઈન્ટ ઘણા આવે છે. નિવૃત્તિના ટર્નિંગ પોઈન્ટ આવે, ચેન્જ ઓફ જોબના ટર્નિંગ પોઈન્ટ આવે, ચેન્જ ઓફ લાઈફની અંદર ટર્નિંગ પોઈન્ટ આવે. અને ત્યારે જોઈએ કે આપણો કયો માપદંડ કામ કરે છે, આત્મહિતનો કે આ પરિગ્રહના મહાત્મ્યનો. આપણને એમ થાય કે ના, બે પૈસો હશે તો કંઈક કામ થશે, આવી પોઝિશન હશે તો કંઈક થશે, આવું મહાત્મ્ય હશે તો આપણું જરા સમાજમાં સારું નામ થશે. આપણે કેટલી વાર આત્મહિતને છેદ દઈ દઈએ છીએ. આત્મહિત નહીં થાય તો ચાલશે, એમાં કંઈ બહુ જરૂરી છે? એમાં ક્યાં કોઈને બતાવવું છે? એ ક્યાં સ્ટેટસ હતું? આત્મહિતને આપણે અવસર નથી આપતા. આ અનએન્ડિંગ છે અને આ ડિસિટફુલ છે, છેતરામણું છે. એવું છેતરામણી વંચના છે કે જીવને પોતાને પણ ગમે તેવો બુદ્ધિશાળી હોય તો પણ એને પોતાને આ પોતાના ભાનમાં આવતું નથી કે હું આત્મહિતનો અવસર છોડી દઉં છું. આ બધી જે કંઈ થોડી ઘણી આવી લાલચની પરિસ્થિતિ ઊભી થાય છે અને એ પરિસ્થિતિ એટલે કેની છે? માત્ર પોતાના દેહ સંબંધી મહાત્મ્ય ઊભું કરવું છે અથવા કુટુંબીઓનું મહાત્મ્ય ઊભું કરવું છે, અને એમાં એને આ પરિગ્રહનો વિચાર કર્યો છે. વધુને વધુ આ સંયોગની સ્થિતિને અનુકૂળ કરવાનો. આ કેટલી બધી મનોવૈજ્ઞાનિક રીતે વિચાર કરો તો આવા આવા પ્રશ્નો મુમુક્ષુના ક્યાં અટવાઈ રહે છે? એવા પરમ સત્સંગી પરમ સૌભાગને પરમ કૃપાળુ દેવે આ અવસ્થામાંથી બહાર ખેંચ્યા છે. એવા જ આ જે છે એ કેશવલાલ નથુભાઈ, એ પણ લીંબિણીના છે. કેટલાય મુમુક્ષુઓના જીવનની અંદર પરમ કૃપાળુ દેવની એવી એમની વાતની જે હતી રજૂઆત, એટલી બધી અપીલ થતી હતી કે લોકોએ આવી વાતોને છોડી દીધી. સંસાર છોડ્યો કે નહીં, દીક્ષા લીધી કે નહીં, એ મહત્વ નથી. દીક્ષા લીધા પછી વાસનાના ભડભડિયા એવા ને એવા હોય તો આવી દીક્ષા લીધી તોય શું, ન લીધી તોય શું. વિષયના રંગરાગ તો એવા ને એવા છે, કષાયોના તોફાન તો એવા ને એવા છે, પરંતુ કૃપાળુ દેવે તો એને આત્મહિતમાં જોડી દીધો. નાનામાં નાના જીવો એવી એની સ્થિતિ કે કદાચ એ ઇતિહાસના પાને પણ ચડ્યા નથી, પણ એવા હજારો લોકોના જીવનની અંદર એવું પરિવર્તન કૃપાળુ દેવના કારણે આવ્યું કે લોકો આવા આ લાલચથી પ્રલોભનથી પોતાની જાતને દૂર રાખી અને આત્મહિતની અંદર જોડાઈ ગયા. પછી પોતાની જે દશા હોય, એક સામાન્ય જીવન તરીકે એક જીવન પૂરું કર્યું હોય, સાધુ એમને પસાર થઈ ગયું હોય, તો એકમાત્ર પ્રભુની શ્રદ્ધાના બળ ઉપર. કેટલા જીવનના દ્રષ્ટાંતો એ જો જોવા જઈએ, એ ક્ષેત્રની અંદર જ્યાં પ્રભુ વિચરાતા અને જ્યાં પ્રભુ સાથે જે થયું, અને જે લોકોએ પોતાનો પરંપરાગત ધર્મ છોડી અને આ માર્ગમાં આવ્યા, એની અંદર બીજી કોઈ વિશેષતા નહીં મળે કે તપ કેટલું કર્યું, વર્ષી તપ કેટલા કર્યા, ને અટાયું કેટલી કરીને, આવી એકેય ગણતરી માણસોની જો ગણતા આવડે, જોતા આવડે, દ્રષ્ટિ મળે, તો કહેજો કે એને આત્મહિતનું પ્રાધાન્ય આપવા માટે પોતાના દેહ અને કુટુંબ સંબંધી કેટલા પ્રલોભનને બાજુ ઉપર મૂકી દીધા કે નહીં જોઈએ. આ મળશે, આટલી સગવડતા મળશે, નહીં જોઈએ. આ મારે મારા આત્મહિતને ભોગ આપવાનો છે અને આટલું આટલું મળે છે, ભલે મળે. સેજથી જ્યાં લાલચથી આપણે તો લૂંટાઈ જઈએ છીએ, ત્યાં આ લોકોએ સહજતાથી કહ્યું કે એ વસ્તુ અમારે ન જોઈએ. આવા કેટલા દ્રષ્ટાંતો છે, અને જીવનની અંદર આ પરમાર્થ દ્રષ્ટિ છે. એટલો બધો ધર્મ બાહ્ય થઈ ગયો છે અને છેતરામણો થઈ ગયો છે. એટલે કૃપાળુ દેવ કહે છે કે આ વર્તમાન કાળમાં આ માર્ગ હજુ પકડાતો નથી, કે જીવનો કલ્યાણનો માર્ગ શું છે, કે કષાયની ઉપશાંતતા છે, જગતની અભિલાષાઓ શાંત થાય, મોક્ષની અભિલાષા સિવાયની બાકીની જે કંઈ છે એ અભરખાઓ શાંત થવી જોઈએ, અને જીવનનો ભવનો ખેદ જણાવવો જોઈએ કે આ પરિભ્રમણ ક્યાં સુધી કરશું. હવે આ અવસર મળ્યો છે મનુષ્ય પર્યાયનો, લાવને આનો અંત લાવી દઈએ. અંત ન લાવી દઈએ તો છેવટે સંકેત પ્રાપ્ત થાય, અને સંકેત પ્રાપ્ત થયા પછી દિશા બદલાઈ જાય છે. પરિભ્રમણની દિશા રહેતી નથી, એને પણ ભવ હોય છે, જે કાંઈ 5-25 ભવ હોય છે, પણ એ ભવ એના મુક્તિ તરફના હોય છે, એનું પ્રયાણ મુક્તિ તરફનું હોય છે, એની ગતિ મુક્તિ તરફની હોય છે, એની દિશા બદલાઈ જાય છે પંચમ ગતિની. એ પછી 4 ગતિના પરિભ્રમણમાંથી છૂટી ગયો, એ મનુષ્યત્વમાં જો સંકેત પ્રાપ્ત કર્યો અથવા તો આવા કોઈ સત્પુરુષનો આશ્રય બંધાઈ ગયો, આવા ધર્મનો આશ્રય બંધાઈ ગયો. એ આશ્રય ત્યારે બંધે કે સંસારનો આવો આશ્રય છૂટવો જોઈએ. મને ધર્મનો આશ્રય બંધાયો છે એની સાબિતી શું? તો સંસારના પ્રલોભનનો આશ્રય છૂટી ગયો. આવા અનેક પ્રકારના મારી સામે આવા પરિબળ લાલચના હતા, એ છૂટી ગયા. એ કૌટુંબિક મહાત્મ્ય હતું, એ ગયું. દેહનું મહાત્મ્ય હતું, ગયું. લૌકિક હતું, અલૌકિક નહોતું. આત્મહિત એ અલૌકિક છે. આવી સૂક્ષ્મ બાબતમાં આપણો ટેસ્ટ છે, ઇટ ઇઝ અ ટેસ્ટ ઓફ રિલિજન. વાતો ગમે એટલી કરીએ, ધર્મ છે એક વૈચારિક અવસ્થા છે, કેટલી પ્રબળ છે, કેટલી નિસ્વાર્થી છે, કેટલી ત્યાગ અને વૈરાગથી ઉજ્જવળ છે, એ એ જે ભૂમિ છે, ચિત્તની અવસ્થા છે, એમાં જ્ઞાન થાય છે. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન. શબ્દોનો હોશિયાર છે એટલે જ્ઞાન ન થાય, પણ આવી ચિત્તની વિશુદ્ધિ હોય કે સંસારના આ આકર્ષણ, સંસારનો એક સરસ પત્ર લખ્યો છે કૃપાળુદેવે 446માં, કે આ સંસાર જીવને પ્રદેશે પ્રદેશે આકર્ષણ કરે છે, એવો લોભાઈમાન છે. પ્રદેશે પ્રદેશથી જીવનું આકર્ષણ કરે છે એવો સંસાર, અને આકર્ષણ અનેક રૂપો છે એના. કયું રૂપ ક્યારે કોને પકડી લે એ કંઈ કહેવાતું નથી, એનું મહાત્મ્ય વેદાઈ જાય. અને આત્મહિત બાજુ ઉપર આનું મહત્વ બસ, અને જ્યારે જ્યારે આવ્યું ત્યારે એના ગાણા ગાય. અરે નથિંગ, સોસાયટીની સમાજની વાત કરો છો, બધી ગમે એટલી તમે ચઢાવો, પણ એ વાત એનું કોઈ મૂલ્ય નથી આત્મહિત પાસે. પછી શું કરવું, આપણને ગમે નહીં તો કોઈ આપણી સાથે વાત ન કરે, મૂકો લપ. જ્ઞાનીઓ આ જ વાત કરે, જ્ઞાનીઓની વાત આપણને ક્યારેય ગમતી હોતી નથી, સાંભળી લઈએ પણ ગમે નહીં, કારણ કે ગમવામાં આપણી કસોટી આ છે, મનોવિજ્ઞાનની જબરજસ્ત, કે ભરણ પોષણ પૂરતું મળતું હોય તો વાત પૂરી કરતા રહી અને આત્મહિતને પકડી લે. અને જો દેહ અને દેહ સંબંધી કુટુંબના મહાત્મ્ય આદિ અર્થે પરિગ્રહ આદિની પરિણામ પૂર્વક સ્મૃતિ કરે કે આટલું કરું તો આટલો લાભ થાય ને, મને મને અત્યારે મહિને 10,000 મળે છે, શું કામ છોડી દેવા, આટલું મળે છે શું કામ છોડી દેવું, જુઓ એની ગણતરી. અરે અનંત ભવની અંદર આવું મેળવું જ છે અને મેળવી લીધું, અને કેટલું મેળવું ને કેટલું મૂકીને આવ્યો, શું છાતી બાંધીને આવ્યો છો, આ બધું જવાનું છે. પણ આત્માની જે અવસ્થા પ્રાપ્ત કરી હશે, પૂર્વનું આરાધક પણ જો તારા જીવનમાં હશે, એ સંસ્કાર અને વૃત્તિ હશે, તો તું મેળવીને આવ્યો છો અને દિશા તારી બદલાઈ ગઈ છે. હવે પરિભ્રમણના અંત તરફની ગતિ થાય છે. તો કે જે એવી સ્મૃતિ પણ ન થવા દઈએ, કેમ કે પરિગ્રહ આદિ પ્રાપ્તિના કાર્યો એવા છે, અનએન્ડિંગ, ક્યારેય પૂરા થાય નહીં. જેમ જેમ તમે જાઓ એમ આગળ ને આગળ ચાલે, ગાજરના ટુકડાની જેમ, અને તમને ખેંચા જ કરે, ખેંચા જ કરે, લલચાઈવા જ કરે, લલચાઈવા જ કરે છે. આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે. આનું એક જ પરિણામ છે, તમને આત્મહિતનો અવસર ન આવે અને તમે દેહાર્થમાં જ મનુષ્ય જીવન વ્યતીત થાય. આગળના પત્રમાં જેમ કહ્યું કે આવું દેહાર્થમાં આવું મનુષ્ય પણ જો વ્યતીત થાય કે જેમાં ન આશ્રય બંધાય આ જીવની અંદર, ન સમ્યકત્વનો સંસ્કાર આવે, ન દિશા બદલે પરિભ્રમણની ખલાસ, એ મનુષ્ય પણ એનું ફૂટી બદામ જેટલી પણ કિંમતનું નથી. બંને પત્રો અહીંયા પૂરા થાય છે. સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો.